सुपाठकार मुनिवरा रत्नत्रया राजसा पञ्चैते परमेष्ठिनम् प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो नयनो अधिकार चाले छे। प्रश्न 78 सुधी स्वाध्याय थयो छे। नयना अधिकार मां मुख्य वस्तु ए आवी के निश्चय ने अने व्यवहार ने। निश्चय ने मां द्रव्यार्थिक ने अने पर्यार्थिक ने, અને દ્રવ્યાર્થિક નયના ભેદ રૂપે નૈગમ નય, સંગ્રહ નય અને એમાં ફરી પાછો આપણે વ્યવહાર નય લીધો હતો, અને પર્યાર્થિક નયના ભેદ તરીકે રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય એવમ ભૂત નય એ કર્યા પછીથી વ્યવહાર નય લીધો, અને વ્યવહાર નયમાં બે મુખ્ય ભેદ સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય। સદભૂતમાં અને અસ્ભૂત સદભૂત બંનેમાં એ ઉપચાર અને અણઉપચાર એટલે ઉપચારથી અને અણઉપચારથી સદભૂત વ્યવહાર નહીં, અને એ જ રીતે ઉપચારથી અને અણઉપચારથી અસદભૂત વ્યવહાર નહીં એમ ચાર ભેદ આપણે કર્યા। હવે અહીંયા આગળ વાત કરે છે, વ્યવહાર નહીંની જ વાત આગળ ચાલે છે, જે સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં આપણે જે કર્યા છે એના સંબંધી વધારે સ્પષ્ટતા થાય છે એટલે આપણને અહીંયા કહે છે કે પ્રશ્ન 79 કે આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યવહાર નયનું સ્વરૂપ કેવું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યવહાર નયનું સ્વરૂપ કહો। વ્યવહાર નય વિશે આપણે અગાઉ પણ વાત કરી છે કે નિશ્ચય નય અને વ્યવહાર નય એ બેની વાત કરી, ત્યારે વ્યવહાર નય એટલે જે ભેદથી કહેવામાં આવે તે, જે ક્ષણિક છે તે, જે નિમિત્તને લઈને કહેવામાં આવે છે તે, જે વસ્તુનું સ્વરૂપ એક જેવું છે એના કરતા જુદી રીતે દર્શાવે છે તે, એ બધું વ્યવહાર નયમાં આપણે લીધું છે। જે પરને આશ્રય છે તે બધો વ્યવહાર છે, ભેદ સહિત છે, પરને આશ્રય છે તે બધો જ વ્યવહાર છે, એટલે વ્યવહાર નયનું સ્વરૂપ બહુ વિસ્તૃત છે। આપણે જે ચાર ભાગ કર્યા છે, સદભૂત વ્યવહાર નયના બે ભાગ અને અસદભૂત વ્યવહાર નયના બે ભાગ, એને અહીંયા જરા મુખ્ય કરી અને જે વાત સમજાવી છે એ અપેક્ષાએ અહીંયા પ્રશ્ન 79ના જવાબમાં આપ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યવહાર નયનું સ્વરૂપ આ પ્રમાણે છે, એમાં પહેલું આપ્યું છે અહીંયા કે ઉપચરિત સદભૂત વ્યવહાર નય આ રીતે પંચાધ્યાયમાં કહેવામાં આવ્યો છે। પંચાધ્યાય ભાગ 1 ગાથા 525-551માં એ વ્યવહાર નયના ચારે પ્રકારનું વર્ણન કર્યું છે અને એના સાર રૂપે અહીંયા આપ્યું છે। ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત જો ઉપચારથી છે, સદભૂત છે ઉપચારથી છે અને સદભૂત છે, તો સદભૂતની અંદર હોય અને છતાં ઉપચાર કરવામાં આવ્યો હોય તે, એટલે અહીંયા શું કહ્યું કે જ્ઞાન પરને જાણે છે એમ કહેવામાં આવે અથવા એમ માનવામાં આવે, જ્ઞાન પરને જાણે છે એમ કહેવું, અથવા તો બીજું એક્ઝામ્પલ સાથે આપ્યો છે કે જ્ઞાનમાં રાગ જણાતા રાગનું જ્ઞાન છે એમ કહેવું, જ્ઞાન પરને જાણે છે અથવા રાગનું જ્ઞાન છે એમ કહેવું, અથવા તો જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક, જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની વિકારને પણ જાણે છે એમ કહેવું, એ બધું ઉપચરિત સદભૂત વ્યવહાર નયનું કથન છે। સદભૂત વ્યવહાર નય છે એટલા માટે કે જ્ઞાન પરને જાણે છે એમ કહેવામાં આવે ત્યારે જ્ઞાન જાણે છે એ વાત તો બરાબર છે, પણ એ પરને જાણે છે એ ઉપચરિત છે. જ્ઞાન પોતાને જ જાણે છે. જ્ઞાન જે છે તે ખરેખર જોવા જઈએ તો એ પોતાને સ્વને જ જાણે છે. એ તો ઉપચારથી એમ કહેવાય કે એ પરને જાણે છે. એ ઉપચારથી કહેવાય. જ્ઞાન તો સ્વને જ જાણે છે, એ પરને જાણતું નથી. જ્યારે એ પરને જાણે છે તે વખતે પણ જ્ઞાન જે છે તે જ્ઞાનની પર્યાય તો એ પર સંબંધીના જ્ઞાનને જાણવા વાળી પર્યાય છે. એ પર સંબંધીના જ્ઞાનને જાણવા વાળી એ પર્યાય છે. એટલે એ અપેક્ષા એ જ્ઞાન છે એ પરને નહીં પણ સ્વને જાણે છે એમ કહેવાય. એટલે અહીંયા ઉપચરિત સદ્ભૂત વ્યવહારનેમાં આ ઉદાહરણ આ રીતે બેસે છે કે જ્ઞાન પરને જાણે છે. એ જ રીતે બીજું છે કે રાગનું જ્ઞાન છે. પ્રભુ જ્ઞાન તો કોનું હોય? રાગનું જ્ઞાન હોય નહીં. જ્ઞાન આત્માનું જ હોય, પોતાના સ્વભાવનું સ્વરૂપનું જ્ઞાન હોય એને જ જ્ઞાન કહેવાય. તેમ છતાંય આપણે એમ કહીએ છીએ કે રાગનું જ્ઞાન છે. તો એ દ્વારા કહેવું શું છે? નિશ્ચય નહીંથી તો જાણીએ છીએ આપણે કે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન, અને જ્ઞાન છે તે આત્માનું જ હોય, બીજા કોઈનું હોઈ શકે જ નહીં. બીજા બધા જે જ્ઞાનને આપણે જ્ઞાન કહીએ છીએ જ્ઞાન નથી. તો શું છે? તો કે જ્ઞાનની પર્યાયમાં એ સંબંધી જે છે તેને નું જ્ઞાન જે છે એને જાણે છે. જ્ઞાનની પર્યાય જે છે વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમયની પર્યાય એ પરને એ વખતે જાણે છે. એટલે એ અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે રાગનું જ્ઞાન થાય છે. પણ રાગનું જ્ઞાન ખરેખર થતું નથી. એ જ્ઞાન થાય છે, જ્ઞાન કરનાર પણ આત્મા છે. એ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે. એટલે કે પોતાની જે પર્યાય એ વખતે જે થઈ છે એનું જ એ જ્ઞાન કરનાર છે. એટલે રાગનું જ્ઞાન છે એમ કહેવામાં આવે તો એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં થાય છે. સદ્ભૂત વ્યવહાર નહીં તો છે કેમ કે જ્ઞાન છે તો, પણ એ ઉપચરિત છે. એ રાગનું જ્ઞાન છે એમ કહીએ એટલે એ ઉપચાર કરવામાં આવ્યો, જે નથી તેનો ઉપચાર કરવામાં આવ્યો. જ્ઞાન તો જ્ઞાનનું જ જ્ઞાન છે, બીજા કોઈનું જ્ઞાન નથી. એ જ્યારે એ જ્ઞાન કરે છે પરનું કે રાગનું કોઈનું પણ એ જ્ઞાન કરે છે ત્યારે એ ખરા અર્થમાં તો એ પોતે પોતાને જ જાણે છે. એટલે કે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. આત્મા પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જ જાણે છે. એ વખતે પણ એ કંઈ પરમાં જતો નથી, પરને જાણતો નથી, રાગને જાણતો નથી. પણ એ નિશ્ચય નહીંનું કથન છે. એટલે અહીંયા વ્યવહાર નહીંના કથનમાં આપણે એમ કહીએ છીએ કે સદ્ભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે કે એ રાગ સંબંધીનું જ્ઞાન એને થાય છે. તો પછી એ કેવો સદ્ભૂત વ્યવહાર નહીં થયો? તો કે ઉપચરિત. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું અથવા તો રાગનું જ્ઞાન છે એમ કહેવું એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં છે. એ જ રીતે અહીંયા ત્રીજું જે કહેવામાં આવ્યું કે વિકારને પણ જાણે છે. અને એમાં આગળ શું કન્ડિશન મૂકી છે જુઓ કઈ રીતે? તો કે જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની વિકારને પણ જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને એનું કથન છે. જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની થયો છે તો એને સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અંશે ચારિત્ર છે, એવો સમ્યક દ્રષ્ટિ છે, તે જ્ઞાની છે. એ જ્ઞાની છે, બીજો કોઈ જ્ઞાની છે નહીં. જેને સમ્યક દર્શન નથી તો જ્ઞાની કહેવાયા જ નથી. એટલે જેને પોતાના જ્ઞાતા સ્વભાવનું ભાન થયું છે એ તો સમ્યક દર્શન સહિત જ હોય, એને અનુભવ થયો હોય ત્યારે જ એને જ્ઞાતા સ્વભાવનું ભાન છે. જ્ઞાતા સ્વભાવનું ભાન કોઈ બીજી રીતે થતું નથી. જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક એટલે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું ભગવાન આત્મા માત્ર જ્ઞાન કરનારો છું એવું જેને ભાન થયું છે એની વાત લીધી છે. કે જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક પોતાનો સ્વભાવ કોઈ રીતે કરતા ભોગતાનો નથી પણ જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ છે. આ આત્મા કરતા ભોગતા નથી પણ જ્ઞાતા દ્રષ્ટા છે. આ આત્મા કંઈ કરતો નથી, એક દણખલાના બે ટુકડા પણ કરતો નથી પણ માત્ર જ્ઞાન જ કરે છે. જ્ઞાતા દ્રષ્ટા છે, જાણે દેખે છે. શું દેખે છે? તો કે એને દર્શન અને જ્ઞાનના ઉપયોગ બંને વર્તે છે. એટલે પહેલો એને અનુભવ થાય છે, પ્રતિભાસ થાય છે, અને પછી એનો વિશેષતાથી એને ખ્યાલ આવે છે. એટલે એ દર્શન અને જ્ઞાન કરી રહ્યો છે. એવો દ્રષ્ટા છે, જ્ઞાતા છે. અને એવું જેને ભાન થયું છે એની અહીંયા વાત લીધી છે. એવા જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક, એવા જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની, એવા જ્ઞાની માટે આપણે જયારે એમ કહીએ કે વિકારને પણ જાણે છે એમ જો કહેવામાં આવે તો શું થાય? વિકારને જાણતા હશે જ્ઞાની? દ્રષ્ટિ આત્મા તરફ જેની થઈ છે પોતે જ્ઞાતા દ્રષ્ટા રૂપે જ પરિણમી રહ્યા છે. એવા જ્ઞાની વિકારને જાણે? તો કે હા, એ જાણે છે, એ વિકારરૂપ થતા નથી, એ જાણે છે. ક્યારે વિકારરૂપ નથી થતા અને જાણે છે? તો કે એમની દ્રષ્ટિ આત્મા તરફ વળી છે, પોતે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને જ્ઞાની થયા છે, અને એમને હવે પુરુષાર્થ મોક્ષ માર્ગનો જ પુરુષાર્થ છે, એ સિવાય બીજું કંઈ રહ્યું નથી. બીજા વિકારી ભાવો જે છે એને પોતાથી જુદા જાણે છે, એવા જ્ઞાની છે. અને એવું એમને ભાન વર્તી રહ્યું છે ત્યારે એમને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કોઈક પ્રકારે રાગ આવે છે, કોઈક રીતે એમને રાગ થાય છે, શુભરાગ થાય છે. તો એ વિકાર છે, એ આત્માનો ભાવ નથી. એટલે એને વિકાર છે અને એને વિકાર તરીકે જાણે છે કે આ મારાથી જુદો છે, આ જે ભાવ આવ્યો છે એ વિકાર છે. અને એ પોતે એના જાણનાર દેખનાર થઈને રહે છે, એ વિકાર સાથે જોડાતા નથી. શુભ ભાવ આવ્યો છે, શિષ્યને સમજાવવાનો ભાવ આવ્યો છે, શાસ્ત્રની રચનાનો ભાવ આવ્યો છે, એવા મુનિ છે, શ્રમણ છે, સાતમે ગુણ સ્થાનકે છે, અને એમને એવો જો ભાવ આવ્યો છે તો એ શુભ ભાવ છે. તો એને એ જાણે છે, એ મય થઈ જતા નથી. શાસ્ત્ર લખે છે તો કંઈ શાસ્ત્રમય થઈ જાય, અને એને શાસ્ત્રનું એમને કંઈ કરતા પણ હોતું નથી, એમને શાસ્ત્રનું કરતા પણ હોતું નથી કે હું શાસ્ત્રની રચના કરનારો છું એમ નહીં. એ એમ સમજે છે કે આ શુભ ભાવ આવ્યો છે અને આ કાર્ય થયું છે તો થયું છે, હું એનો કરતા નથી. એ રીતે એને એ જાણે છે. જે કંઈ શુભ ભાવ આવે છે એમ જ્ઞાનીને મહાપુરુષને, એને એ રીતે જાણે છે. એટલે અહીંયા એમ કહીએ કે વિકારને પણ જાણે છે. પણ મૂક્યું છે એનો અર્થ શું છે કે મુખ્યત્વે બીજા કોઈકને જાણે છે અને વિકારને પણ, વિકાર તો વધારાની વસ્તુ છે, એને જાણે છે એમ એનો અર્થ થાય. આપણે જ્યાં પણ આપણે પણ જાણે છે મૂકીએ છીએ, આને પણ જાણે છે, આ તો છે જ પણ આ પણ છે એમ કહીએ ત્યારે એક વસ્તુ પૂર્વે કોઈક છે એનો ખ્યાલ આપણને આવે છે. એટલે અહીંયા એમ કહે છે કે વિકારને પણ જાણે છે, એટલે એનો અર્થ કે બીજા કોઈકને તો બરાબર જાણે જ છે, તો પોતાના સ્વરૂપને જાણે છે. બીજા એટલે પોતાના સ્વરૂપને તો પ્રથમ જાણે છે, પોતાના સ્વરૂપને તો એ બરાબર જાણે જ છે, પણ વધારામાં એમ કહ્યું કે વિકારને પણ જાણે છે. જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની પોતાના સ્વરૂપને જ જાણે છે, પણ સાથે એમ કહ્યું કે વિકારને પણ જાણે છે. તો કે એમને જ્યારે એવો વિકાર આવે છે, વિકાર તો બીજા કંઈ હોતા નથી, મહાપુરુષ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા જે મોક્ષ માર્ગમાં પ્રવર્તતા હોય એમને તો શું હોય વિકાર? તો કે આત્મા સિવાયનો જે ભાવ છે એને વિકાર તરીકે ગણે છે. એમને તો શુભ ભાવ પ્રવર્તે છે, પૂજા આદિના ભાવ આવે છે, સ્તુતિના ભાવ આવે છે, શિષ્યને સમજાવવાના ભાવ આવે છે, જગતના કલ્યાણ માટે ઉપદેશનો ભાવ આવે છે. તો એ બધા ભાવ છે, એ બધા ભાવ પોતાના સ્વભાવથી જુદા છે, અન્ય છે, બીજી વસ્તુ છે, પરવસ્તુ છે. એટલે એને એ પોતાથી જુદા એ વિકારી ભાવ છે, એ રીતે એને વિકારને પણ એ જાણે છે કે આ વિકાર છે, આ હું નહીં, આ વિકાર છે. એટલે વિકારને પણ જાણે છે. હવે અહીંયા જે વાત આપણે સમજવાની છે એ વાત સમજીએ. હવે આ વાત જે થઈ એ આધ્યાત્મિક વાત થઈ. હવે અહીંયા એ વિકારને પણ જાણે છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે એને શું કહેવાય? તો કે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારનું એનું કથન છે. કેમ કે ભૂમિકા કેવી છે? ભૂમિકા એવી છે કે એ ભગવાન આત્મા જ્ઞાતા સ્વભાવે પોતે પરિણમી રહ્યા છે. જેમને જ્ઞાન છે, જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક એમને એનું ભાન છે, એ અજ્ઞાની નથી, મિથ્યાત્વ સહિત નથી, મિથ્યાદ્રષ્ટિ નથી. એટલે અહીંયા શરત મૂકી છે, પૂર્વ શરત મૂકી દીધી છે કે જે જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક છે એવા જ્ઞાની જ્યારે એમને માટે આપણે એમ કહીએ કે વિકારને પણ જાણે છે, તો એવું કહેવું એ વ્યવહાર નયનું કથન છે એ તો પોતે પોતાના આત્માને જાણે છે એ નિશ્ચય નયનું કથન છે, અને વિકારને પણ જાણે છે જેમ કહીએ છીએ તો એ વ્યવહારને તો કયો પણ સદભૂત વ્યવહાર નહીં છે. કેમ કે એ જાણે છે એના પણ જ્ઞાતા થઈ જાય છે, એના પણ જ્ઞાતા થઈ જાય છે એ અપેક્ષા એ વિકારને કરે છે એમ નહીં, વિકારને જાણે છે એમ કહીએ છીએ એટલે સદભૂત વ્યવહાર નહીં થયો. વિકારને કરે છે જો એમ કહેવામાં આવે તો એ સદભૂત વ્યવહાર નહીં પણ ન કહેવાય, એ અસદભૂત વ્યવહાર નહીં થઈ જાય. કેમ કે સત્ય નથી, વિકારને કરતા નથી, વિકારના કરતા તો છે જ નહીં પણ જાણનાર તો છે જ, અને વિકારના જાણનાર છે એમ જયારે કહેવામાં આવે છે તો એમાં ઉપચરિતપણું ક્યાં રહ્યું? તો ઉપચરિતપણું પ્રભુ એ રીતે કહ્યું કે એ ખરેખર તો પોતાના સ્વરૂપને જ જાણે છે, પણ ઉપચારથી એમ કહેવાનું કે વિકારને જાણે છે એટલે એ ઉપચરિતપણું છે. એટલે વિકારને પણ જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર નયનું કથન છે. થોડીક સૂક્ષ્મ વાતો છે પણ હવે આટલા બધા વખતથી અભ્યાસ કરીએ છીએ, જૈન પ્રશ્નોત્તર માળાનો આટલો બધો અભ્યાસ કરીએ છીએ, બીજા ભાગ સુધી પ્રભુ આપણે પહોંચ્યા છીએ, તો હવે આ બધી વાતો આપણે સમજવી પડશે, એની આધ્યાત્મિક અપેક્ષાઓ પણ સમજવી પડશે. આ ભવ છે તે ભવનો અંત કરવા માટે છે એવો નિર્ધાર કરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અહીંયા અત્યારે સવારે અભ્યાસ કરીએ છીએ અને સાંજે આપણે અષ્ટપાહુળનો સ્વાધ્યાય કરીએ છીએ. એટલે હવે ન સમજાય તો વચમાં પ્રશ્ન પૂછશો તો પણ મને વાંધો નથી, પણ પ્રભુ હવે એ ભાવ તો આવવા જ જોઈએ. જ્ઞાનીની કેવી દશા હોય એનો હવે અંતરમાં એ વાતનો વિચાર થવો જ જોઈએ કે જ્ઞાનીની તો આવી દશા હોય, પોતાના સ્વરૂપને જાણે જ્ઞાની, એ વાત તો હવે સહજ રીતે બેસવી જોઈએ અને એના ઉપર મનોમંથન થવું જોઈએ. માત્ર આપણે કંઈ આ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં જાણવા બેઠા છીએ, આપણે તો આપણા સ્વરૂપને જાણવું છે, જ્ઞાનીના સ્વરૂપને જાણવું છે અને એવું સ્વરૂપ જેવું જ્ઞાનીએ પ્રગટ કર્યું છે એવું પ્રગટ કરવું છે. એટલે પ્રયોજન પણ સાથે સાથે સમજીએ કે આ આપણે જાણીને શું કરવું છે. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે એવું જાણીને આપણે પરીક્ષા આપવી છે? ના, આપણે કોઈ પરીક્ષા આપવી નથી ને પાસ પણ નથી થવું. આપણે તો એ દ્વારા એ સમજવું છે કે જ્ઞાનીની કેવી દશા છે. પછી કદાચ તમને ભૂલી જવાય કોઈ કથનને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે કે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં છે એ ના આવડે કહેતા તો કંઈ વાંધો નહીં, પણ એટલી તો સમજ પડવી જોઈએ કે આ સદભૂત વ્યવહાર નહીં છે, આ સાચું કથન છે કે આ ખોટું કથન છે, અસદભૂત કથન છે, એ સમજ આવવી જોઈએ. બરાબર છે? એટલે આપણે આટલો બધો વિસ્તાર કરીએ છીએ. તો અહીંયા આપણે ઉપચરિત સદભૂત વ્યવહાર નયના કથન ત્રણ લીધા. એ ત્રણે ત્રણ કથનમાં વ્યવહાર નય છે એ તો આપણે સમજી શકીએ છીએ, પણ એ સદભૂત છે એટલું જો તમને સમજાયું હોય અને એનામાં પછી ઉપચરિતપણું શું છે એ કદાચ ન સમજાયું હોય તો કંઈ વાંધો નહીં, પણ સદભૂત વાત શું છે એટલો તો ખ્યાલ આવવો જ જોઈએ. જ્ઞાન પરને જાણે છે અથવા તો રાગનું જ્ઞાન છે, અને ત્રીજું અહીંયા કથન લીધું કે વિકારને પણ જાણે છે. કોણ? જ્ઞાની વિકારને પણ જાણે છે. એ ત્રણે ત્રણની વાત લીધી છે, એમાં જ્ઞાનની વાત લીધી છે. જ્ઞાન બધાનું થાય છે, પણ એ બધાનું જ્ઞાન થાય છે એટલે ભગવાન આત્મા જ્ઞાન કરનારો છે એ વાત તો નક્કી નિશ્ચિત છે જ, એટલે એને સદભૂત વ્યવહાર નહીં કહ્યો છે. આત્મા જ્ઞાન કરનારો જ છે એ વાત તો પકડાઈ ગઈ કે નહીં આ ત્રણમાંથી? આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, બીજું કંઈ નથી. એમ નથી કહ્યું કે આત્મા આમ કરનારો છે કે આમ ભોગવનારો છે, એમ ક્યાં વાત કરી છે અહીંયા? એટલે એ સદભૂત વ્યવહાર નહીં થાય છે. જ્ઞાન કરે છે, હા, આત્મા જ્ઞાન જરૂરથી કરે છે, અને જ્ઞાન કરવું કોઈ પણ પદાર્થનું આત્મા જ્ઞાન કરે, સમ્યક દ્રષ્ટિનો આત્મા છે એ પણ જ્ઞાન તો કરે જ છે. જગતના બધા પદાર્થો સંબંધી એને જ્ઞાન થાય તો એથી કંઈ એને પડવાનું કારણ થાય છે એમ નથી. જગતના પદાર્થો જે જે ઉદય આવે છે એ ઉદયનું અને જગતના પદાર્થોનું એ જ્ઞાન કરે છે. જ્ઞાન કરે છે એટલે એને જ્ઞાન થાય છે પ્રભુ, એને જ્ઞાનની પર્યાયમાં એ પણ એને દેખાય છે, જણાય છે, એ જાય છે ત્યારે જણાય છે, પણ એની સાથે જોડાતો નથી ને. એ કારમાં જાય છે, સમ્યક દ્રષ્ટિ છે, કારમાં જાય છે, તેને રસ્તાનું જ્ઞાન થાય છે, એ જાય છે, તો શું થઈ ગયું? રસ્તાનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ છે અને એને થાય છે, એને મેપમાં જુએ છે, કદાચ જીપીએસ વાપરે છે અને એ સાંભળે છે કે હવે આ જગ્યાએ લેફ્ટ ટર્ન, આ જગ્યાએ રાઇટ ટર્ન, તો એમાં કંઈ એને કંઈ પાપ થાય છે કે એના આત્માથી જુદો પડી જાય છે? એમ નથી. એનું જ્ઞાન પણ એને થાય છે, થાય છે તો થાય છે. આત્માનો સ્વભાવ જ્ઞાન કરવાનો જ છે. એ વખતે એ અંતરમાં નથી ઉતરી ગયો, નિર્વિકલ્પ દશામાં નથી, તેને આ બધા સંબંધીનું જ્ઞાન થાય છે, પણ એની સાથે કેટલો જોડાય છે કઈ રીતે જોડાય છે એના લઈને એને કર્મબંધન થાય છે. જો એની સાથે જોડાઈ જાય કે હું કરનારો છું, આ હું ભોગવનારો છું, મેં કર્યું માટે થાય છે, એવી દ્રષ્ટિથી જો એ પરિણમન કરે છે તો એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે એ મોટામાં મોટું રખડવાનું કારણ છે, અનંતતાનું બંધીનું કારણ છે. પણ એ માત્ર એ રીતે એને જ્ઞાન થાય છે, ઠીક છે, આ જે છે તે થાય છે, માહિતી છે તો છે, હું તો ભગવાન આત્મા એનાથી જુદો છું, આ માહિતી જે છે એ બધી માહિતી કોઈ કાયમ માટે મને એ રહેવાની નથી અને એ મારું કોઈ સ્વરૂપ નથી, એવું ભાન વર્તી રહ્યું છે તો ઠીક છે, થાય છે જ્ઞાન. એટલે એ જ્ઞાન થાય છે એ વાત તો રહે જ છે, એટલે જ્ઞાન થાય છે એ સદ્ભુત વ્યવહારને છે. અને પછી રાગનું જ્ઞાન થાય છે એમ કહીએ તો ખરેખર એ વાત બરાબર બેસતી નથી, કે ભાઈ એ જ્ઞાન રાગનું શુક્રવા કરે, જ્ઞાની પુરુષ છે તો એ વિકારનું જ્ઞાન શુક્રવા કરે, એ પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે. એટલે એ માત્ર એને જાણનારો દેખનારો રહી જાય છે, એટલે કે એનું મૂળ સ્વરૂપ જે છે એ પ્રમાણે તો એ પરમાં એની દ્રષ્ટિ થતી નથી, પરને એ જાણતો પણ નથી, એ નિશ્ચય નહીંથી તો એવી દશા છે. એટલે એ અપેક્ષાએ એને સદભૂત વ્યવહારને એમાં એને એટલું ઉપચરિતપણું કહ્યું, એટલું એને ઉપચરિતપણું કહ્યું. તો આ ઉપચરિત સદભૂત વ્યવહારને એના કથન છે. અને મૂળ વાત આપણે એ સમજવાની છે કે જ્ઞાન છે તે આત્માનો સ્વભાવ છે, એ સ્વને જાણે છે, એ નિશ્ચય નહીંનું કથન થઈ જાય છે. પણ જ્યારે આપણે વાત કરીને સમજાવીએ છીએ એટલે વ્યવહારને થાય છે, પણ એ વ્યવહારને સાચો છે એટલે સદભૂત છે, પણ એ પોતાને નહીં જાણતા પરને જાણે જ્યારે એમ કહેવામાં આવે તો એ ઉપચારથી કહેવામાં આવ્યું છે. બાકી જ્ઞાનીની દ્રષ્ટિ અંતરમાં જ છે અને પોતાના સ્વરૂપને જ જાણે છે, એ વખતે પણ એ સ્વરૂપને જ જાણે છે, બાકી બીજું બધું જે જાણે છે તો ક્ષણિક છે. એ કેટલો વખત એ ધારો કે કારમાં જઈ રહ્યો છે, સમ્યક દ્રષ્ટિને જાણે છે તો એ જીપીએસ દ્વારા જાણપણું કેટલા વખતનું છે, એ ક્ષણ પૂરતું છે, પછી શું છે નથી. એટલે એક સાચા અર્થમાં એ સતત કોણને જાણે છે, પોતાના આત્માને જ જાણે છે, એને એ દ્રષ્ટિ જતી નથી કે હું જ્ઞાતા છું, હું આત્મા છું, એ તો જતું જ નથી. એટલે એ જાણનારો દેખનારો એ રીતે છે જ, એટલા માટે આપણે એને જે ટકતું નથી એવું જે છે, એવું જાણપણું જે છે એ માત્ર ઉપચાર છે. ખરેખર તો એ પોતે એ સમયે પણ પોતાના જ્ઞાનની પર્યાયને જાણનારો આત્મા છે, એ સમયે પણ પોતાના જ્ઞાનની પર્યાયને. અને એ વખતે જ્ઞાનની પર્યાય કેવી થઈ છે તો કે પર તરફ લક્ષ્ય થયું છે, એમાં એનો એ કરતા ભોગતા નથી થયો, માત્ર એટલું કે પરના લક્ષ્ય એને જાણવું એ થયું છે. તો એના સંબંધીનું જે જ્ઞાન વર્તે છે પર સંબંધીનું, એને એ ભગવાન આત્મા એ જાણનારો છે, પર સંબંધીના જ્ઞાનને જાણનારો છે. એટલે એ રીતે જોઈએ તો એ પરને જ્યારે જાણે છે ત્યારે પણ એ પોતાને જ જાણે છે, માત્ર એ જાણનારો જ છે. આ વાતને પણ બરાબર બેસાડવાની છે, ગમે ત્યારે જોઈએ તો એ જાણે છે, એ જાણનાર છે, એ આત્મા છે. એ સ્વને જાણે છે, પરને જ્યારે જાણે છે, પણ એ જાણનાર છે, એ જ આત્મા છે. એમ કરીને તો આત્માને આપણે પકડીએ છીએ. તો આપણે ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયના ત્રણ કથનમાંથી બીજો બધો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ આપણે કે અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં. ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં, પછી હવે અનઉપચરિત, જેમાં ઉપચાર નથી. સદ્ભુત વ્યવહાર નહીં છે અને એમાં ઉપચાર ન કર્યો હોય તો શું હોય? તો હવે એના ઉદાહરણ આપણે સમજીએ કે જ્ઞાનને આત્મા ઇત્યાદિ ગુણ ગુણીના ભેદ પાડવા તે અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. શાંતિથી વાક્ય ફરી ફરીને વાંચો અને ફરી ફરીને સમજો. જ્ઞાનને આત્મા ઇત્યાદિ ગુણ ગુણીના ભેદ પાડવા તે અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. જ્ઞાન અને બીજું આત્મા, જ્ઞાન અને આત્મા એવા ભેદ કર્યા, પણ એ જ્ઞાન છે તે આત્માનો જ ગુણ છે એવો પછી તમે દર્શન કહો અને આત્મા કહો કે વીર્યને આત્મા કહો, બરાબર? કોઈ પણ ગુણ લઈ અને એની સાથે તમે જ્યારે આત્મા કહો છો ત્યારે ખરેખર તો શું છે, તમે ભેદ પાડ્યા. શેના ભેદ પાડ્યા? કે જેમાં ગુણ રહ્યા છે એવો ગુણી આત્મા અને પેલા ગુણ, જે પણ ગુણને લીધો તે, એમ બે ભેદ પાડ્યા. એ ભેદ પાડ્યા એટલે એ વ્યવહાર નહીં થઈ ગયો. ભેદ પાડ્યા એટલે વ્યવહાર નહીં થઈ ગયો. આત્મા તો ગુણોનો પિંડ છે, આત્મા અને ગુણ જુદા છે જ નહીં, પણ સમજવા માટે તમે ભેદ પાડ્યા છે એટલે વ્યવહાર નહીં થયો. પણ એ સત્ય પરમ સત્ય છે કે આત્મા અને જ્ઞાન. બસ આટલી વાત લઈએ તો એમાં બીજો કોઈ ઉપચાર પણ નથી કર્યો, એટલે વ્યવહાર ન કેવો છે, સદ્ભુત વ્યવહાર ન છે. કોઈ પણ જાતના ઉપચાર વિનાનો એ સદ્ભુત વ્યવહાર ન છે, એટલે એને અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં. સદ્ભુત વ્યવહાર નહીંની આગળ ઉપચાર કોઈ કરતા જ નથી, એને માત્ર સત્યકથનને લઈ લઈએ છીએ, એને ભેદથી જોઈએ છીએ, એટલે એ સદ્ભુત વ્યવહાર નહીં છે, એને અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહ્યો. ઉપચાર નથી કર્યો કોઈ. આત્મા અને જ્ઞાન, આત્મા અને દર્શન, આત્મા અને વીર્ય, તો શું કર્યું આપણે? ગુણી એવો આત્મા અને જ્ઞાન એવો ગુણ, ગુણી એવો આત્મા અને દર્શન એવો ગુણ, એ પ્રમાણે આપણે ગુણી અને ગુણ એમ જુદા પાડી અને આપણે સમજી રહ્યા છીએ, તત્વનું સ્વરૂપ સમજી રહ્યા છીએ, એટલે આપણે ભેદ પાડ્યા છે. એ ભેદ પાડ્યા એટલા માટે એ વ્યવહાર ન થયો. પણ વસ્તુ સાચી છે, સત્ય છે, એટલે સદ્ભુત છે, કોઈ ઉપચાર કરતા નથી, જેમ છે તેમ સત્ય લીધું છે, એટલે ઉપચાર વિનાનો અનઉપચરિત સદ્ભુત વ્યવહાર ન છે. એ ઉપચાર વિનાનો સદ્ભુત વ્યવહાર ન છે. સદ્ભુત વ્યવહાર ન જે છે એ જાણવાને લઈને થયેલો છે. એ વ્યવહાર નયને બદલે એ નિશ્ચય નયનું સ્વરૂપ ક્યારે પકડી લે એ કરવાનું છે. એટલે કે ગુણ ગુણીનો ભેદ જો ચાલ્યો જાય તો એ નિશ્ચયથી પોતે ગુણ અને ગુણી એ એક જ છે એવા ભાવે જો જ્ઞાન દશામાં પરિણમન કરે તો એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ જ્યાં સુધી એવું પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી એ સમજવા માટે થઈને આવા ભેદ કરે છે. જો એને પ્રાપ્ત કરવું છે તો પછી એ ભેદ ચાલશે નહીં. આપણે થોડી આધ્યાત્મિક વાત અત્યારે લઈએ, આ વાત આવી છે એટલે કે આવા એ ભેદ પાડશે તો એ સ્વરૂપમાં જશે નહીં. વાત તો સાચી છે, સદ્ભુત વ્યવહાર નહીં તો સાચો જ છે, એમાં કોઈ ખોટી વાત તો છે જ નહીં. આત્મા અને જ્ઞાન ગુણ આપણે લઈએ અને એની વાત કરીએ, આત્મામાં જ્ઞાન છે અને જ્ઞાનમાં આમ છે ને તેમ છે બધું કહીએ, એ બધી વાત સાચી છે, પરમ સત્ય છે. અને મારું જ્ઞાન એ આત્મા સંબંધીનું જ જ્ઞાન છે, હું જ્ઞાતા છું, આ જે વાત બધી લઈએ છીએ એ બધો વ્યવહાર ન થઈ જાય છે. કેમ વ્યવહાર ન થઈ જાય છે? કે એમાં બેપણું છે, એ બેપણું છે, ગુણ છે અને ગુણી. ગુણ ગુણીનો ભેદ ન રહે, ગુણી એવો ભગવાન આત્મા એ ગુણરૂપે પોતાને અનુભવાઈ જાય. ગુણી એવો આ ભગવાન આત્મા એને સમગ્ર ગુણ, એના અનંત ગુણ છે એવા ગુણ સહિત પોતે પોતાને ભાસે એવું અનુભવમાં આવી જાય, એ દશા છે, તે અદભુત દશા છે, એ સમ્યક દર્શન છે, એ સાચું દર્શન છે, પોતાના સ્વરૂપનું દર્શન છે. એવું સાચું દર્શન થાય છે અને એમાં એને શ્રદ્ધા પછી સાચી થાય છે, એટલે ગુણ ગુણીનો ભેદ રહેતો નથી. સમ્યક દર્શન થાય છે એ વખતે કોઈ એને ભેદ નથી. કેમ ભેદ નથી? તો કે એને એવી ભેદરૂપ શ્રદ્ધા છે એ છોડી અને એ આગળ વધ્યો છે. જો ભેદરૂપ શ્રદ્ધા સહિત એ અંતરમાં જવા ઈચ્છશે તો અંતરમાં જઈ શકશે નહીં. ભેદરૂપ શ્રદ્ધા લઈને અંતરમાં જવાતું નથી. અખંડ આત્મતત્વ છે તે એક પિંડ છે, એ અનંત ગુણોનો પિંડ છે, એવું જ સ્વરૂપ છે. એને કોઈ આકાર નથી, કોઈ મૂર્તિપણું નથી, કંઈ નથી. એ ગુણો પણ એકબીજાની સાથે એવી રીતે મળેલા છે કે એમાં કંઈ આપણે જુદું પાડી શકીએ એવું છે નહીં, કે એક ગુણ ઓછો કરી શકીએ કે બીજો એક ગુણ વધારી શકીએ એવું કંઈ છે જ નહીં. અનંત ગુણ અનંતપણે જ છે, છતાં એકબીજા સાથે મળેલા છે, એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે અને એ આખું સમગ્ર એક પિંડ રૂપે છે, એમાંથી કંઈ તમે છૂટું પાડી શકો નહીં એવું છે. તો એવા સ્વરૂપનો વિચાર કરી, અખંડ આત્મ સ્વરૂપનો વિચાર કરી અને આપણે એમાં ઢળી જવાનું છે. પણ જો એમાં વિચાર કરવા બેસીએ કે આવો આત્મા કેવો, એમાં કેટલા ગુણ ને શું ને એ બધો વિચાર કરવા બેસીએ તો એમાં ઢળી નહીં જવાય, એનો આનંદ નહીં થાય. તમે શરબતનો આનંદ ક્યારે માણી શકો? એને શરબત તરીકે લઈને શરબત તરીકે પીવો તો આનંદ, પણ તમે શરબત પીતા પીતા વિચાર કરો કે આમાં લીંબુ નાખ્યું છે તો કેટલા લીંબુ નાખ્યા હશે, એક લીંબુ નાખ્યું હશે, નાનું હશે તો એક નાખ્યું હશે, તો મોટું હશે તો અડધું નાખ્યું હશે, અને એથી મોટું અમેરિકન લીંબુ હશે તો પા લીંબુ નાખ્યું હશે, કેટલું નાખ્યું હશે, લીલું લીંબુ નાખ્યું હશે કે પીળું લીંબુ નાખ્યું હશે, પતી ગયું. આ બધા વિચાર જ માં ચડી ગયા, તમે આખો ગ્લાસ સરબતનો પી ગયા, પણ તમને સરબતના નો કઈ એમાં સ્વાદ આવ્યો નહીં. તમે તો શેમાં હતા? લીંબુના વિચારમાં ચડ્યા હતા. બરાબર છે, તમે સરબત પીવો છો, એક ગ્લાસ ભરીને સરબત આપ્યું છે, અને ત્યારે તમે એનો વિચાર એમ કરો છો કે આની અંદર લીંબુની ખટાશ લાગે છે. લીંબુની ખટાશ છે તો આ કેવા લીંબુની ખટાશ છે, કેટલી છે ખટાશ, કેટલું આ એક ગ્લાસ પાણીમાં લીંબુ હશે, વગેરે વગેરે જો વિચારે ચડી જાઓ અને ગ્લાસ પૂરો થાય તો તમે સરબતનો સ્વાદ તો માણ્યો જ નહીં, તમે તો લીંબુના વિચારમાં વિકલ્પમાં જ રહી ગયા. બરાબર છે, કેમ? ભેદ કરીને એનો વિચાર કરવા બેઠા માટે. જ્યાં જવું તું, જે આનંદ માણવો હતો, એ તો પ્રાપ્ત થયો નહીં. એ જ રીતે ભગવાન આત્મામાં જવું છે, સ્વરૂપનું સંવેદન તમારે કરવું છે, એ સંવેદનનો જે અપૂર્વ એવો આનંદ તમને પ્રાપ્ત કરવો છે, એવા આનંદને માણવો છે, તો પછી તમે એમાં ગુણની વાત લઈને બેસી જશો કે આત્મામાં અનંત ગુણ છે, અને અનંત ગુણમાં એક જ્ઞાન ગુણ છે, એ મુખ્ય છે, ચૈતન્યપણું છે, જીવત્વ શક્તિ છે, પતી ગયું. તો તમે ક્યાંથી અંદરમાં જવાના છો? ગુણ ગુણીના આવા ભેદ પાડશો તો તમે અંદરમાં નહીં જઈ શકો. એટલા માટે તમારો આત્મામાં જવાનો જ્યારે પુરુષાર્થ વર્તે છે, ત્યારે એ આત્મામાં, જે આત્મામાં જેમાં જવું છે, એને દ્રષ્ટિનો વિષય કહેવાય. દ્રષ્ટિનો વિષય એટલે કે જ્યાં તમારે લક્ષ્યને લઈ જવાનું છે એને દ્રષ્ટિનો વિષય કહેવાય. એને દ્રષ્ટિનો વિષય કહેવાય. લક્ષ્ય જ્યાં કરવું છે એને દ્રષ્ટિનો વિષય કહેવાય. તો એવો દ્રષ્ટિનો વિષય એ અખંડ આત્મ સ્વરૂપ છે. એમાં પછી ગુણ જુદા એવો ભેદ પાડવાનો રહેતો નથી. એ અખંડ આત્મતત્વનો વિચાર કરીએ છીએ, અને પછી આપણે એમ પણ ઘણી વાર તો કહીએ છીએ કે ધ્રુવ તરફ તું તારી દ્રષ્ટિને વાળી દે. તું તને જ્યારે કદાચ કોઈ પર્યાયનો કોઈનો વિચાર પણ આવતો હોય તો પર્યાયને પણ છોડ ને, તું ધ્રુવ તરફ વળી જા, ત્યારે એમ આપણે કહીએ છીએ. એટલે કહેવું એ છે કે એક અખંડ આત્મતત્વ જે છે એ આત્માનો તારે વિચાર કરવાનો છે, બીજા કોઈનો વિચાર એ વખતે પછી રહેતો જ નથી. હું બસ આત્મા છું, એ સિવાય બીજું કંઈ નહીં. એટલે દર્શન અને જ્ઞાનના ઉપયોગ, કેમ કે આખું સ્વરૂપ જે છે એ આત્માનું ઉપયોગાત્મક સ્વરૂપ છે. ઉપયોગાત્મક સ્વરૂપ છે એટલે કે એ લક્ષ્ય કરી શકે એવી એની શક્તિ છે. ઉપયોગ ઉપયોગ કરીએ છીએ, ઉપયોગ છે શું પ્રભુ? ત્યારે શાંતિથી સમજો, બધું સમજવાનું છે અને પછી એને ઉતારવાનું છે. તો ઉપયોગ શું છે? કે જેના દ્વારા આપણે લક્ષ્ય કરીએ છીએ તે ઉપયોગ છે. જેનું પણ આપણે જ્ઞાન કરવા જઈએ છીએ એ તરફ આપણો ઉપયોગ જાય છે, એટલે કે આપણું લક્ષ્ય જાય છે. તો અહીંયા આપણે આત્માનું જ્ઞાન કરવા તરફ વળ્યા છીએ તો આપણો ઉપયોગ આત્મા તરફ જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે તારા ઉપયોગને તું તારા આત્મા તરફ વાળી દે, ધ્રુવ તરફ એને ઢાળી દે, એમ કહીએ છીએ. ધ્રુવ તરફ ઉપયોગ એને ઢાળી દે એટલે કરવાનું શું છે? કે આત્માની સન્મુખતા કરવી છે. આત્માની સન્મુખતા કરવી છે, ત્યારે પછી તું જો દ્રવ્ય શ્રુત પ્રમાણે જે વાંચ્યું છે એ વિચાર કરવા બેસીશ કે આમાં ગુણ, આમાં જીવત્વ શક્તિ, તો નહીં ચાલે. તો તું પંડિત જ રહી જઈશ. પંડિતો, બધા પંડિતો કંઈ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે એમ નથી. પંડિત જેટલું જ્ઞાન ન હોય છતાં પણ સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થવા માટે પંડિત થવાની જરૂર નથી, પ્રયોજનભૂત વાત જાણવી જોઈએ. પ્રયોજનભૂત વાતને જાણવાથી સમ્યક દર્શન થાય છે. પૂજાથી સમ્યક દર્શન નથી થતું, ભક્તિથી સમ્યક દર્શન નથી થતું, પણ પ્રયોજનભૂત વાત જાણી અને નિર્વિકલ્પ દશામાં જ્ઞાન માર્ગે જ્ઞાની થવાય છે. પંડિત નહીં, જ્ઞાની ને પંડિતમાં ફેર છે. જ્ઞાની જે આત્માને જાણે તે જ્ઞાની છે. પંડિત બધું જાણે, બીજું બધું, પણ આત્માને ના જાણતો એ જ્ઞાની ન હોય, એને જ્ઞાની ના કહેવાય, એને પંડિત જ કહેવાય. વ્યવહાર પંડિત, એ પણ વ્યવહાર પંડિત. તો અહીંયા વાત આપણે એ ચાલતી હતી, અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીંની વાત અહીંયા ચાલે છે. એમાં શું કહ્યું કે જ્ઞાન ને આત્મા ઇત્યાદિ ગુણ ગુણીના ભેદ પાડવા તે અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નય છે. ઉપચાર વિનાનો સદ્ભુત વ્યવહાર નય છે. આપણે તો અહીંયા નય શીખી રહ્યા છીએ ને, એટલે પણ નય એકલા નથી શીખવા. આપણે પ્રભુ આત્મામાં જવું છે, એટલે સાથે સાથે જે ઉદાહરણો આપ્યા છે એ અદભુત ઉદાહરણ છે. તો એ અદભુત ઉદાહરણને આપણે પણ એ રીતે જ સમજી લઈએ ને પ્રભુ. આ વાતો બધી જે છે એ તત્વની વાતો છે. ઉદાહરણ બધા કંઈ ગમે ત્યાંથી આપ્યા નથી, કે સામાજિક વસ્તુના ઉદાહરણો આપીને પણ નય તો સમજાવી શકાય, પણ એમ નથી સમજાયો. અહીંયા આગળ કહે છે કે સાધકને, સાધક એટલે આપણે બધા સાધક છીએ પ્રભુ, સાધકને રાગ રહિત જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય છતાં હજુ પર્યાયમાં રાગ પણ થાય છે. સમ્યક દર્શન થાય એટલે ખરેખર સાચા અર્થમાં સાધક કહેવાય, એ સિવાય તો કહેવાય નહીં, પણ છતાં પણ આપણે એ રીતે લઈએ છીએ. તે રાગ રહિત જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ છે છતાં પણ એને રાગ તો પર્યાયમાં થાય છે, એને રાગ થાય છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો હોવા છતાં સાધક સ્વભાવની શ્રદ્ધા કેવી છે? રાગ વિનાની. એ શ્રદ્ધામાં એમ નથી કે આ રાગની શ્રદ્ધા નથી, એમાં તો ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે એવી જ શ્રદ્ધા વર્તે છે. એમાં એમ નથી વર્તું કે આ આત્મા છે તે કંઈ કરતા છે, કોઈ વસ્તુ કરી શકે છે, અથવા તો આ આત્મા છે તે કોઈ વસ્તુનો ભોગતા છે, એવી તો શ્રદ્ધા થઈ નથી. ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે એવી જે શ્રદ્ધા વર્તે છે, એ શ્રદ્ધાની અંદર ક્યાંય કોઈ જગ્યાએ રાગ છે નહીં. શ્રદ્ધા તો બરાબર જ છે, યથાર્થ છે, તો એનો સ્વભાવ કેવો છે? નિર્મળ શુદ્ધ છે, એવા શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા છે, એમાં તો કોઈ રાગ છે જ નહીં. એટલે સાધક સ્વભાવની શ્રદ્ધામાં તો રાગનો નિષેધ થયો છે, રાગ છે જ નહીં. છતાં પણ ઉપર જે લખ્યું તે શું લખ્યું છે? કે હજુ પર્યાયમાં રાગ પણ થાય છે. જ્ઞાયકની દ્રષ્ટિ થઈ છે, જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ છે કે હું જ્ઞાયક માત્ર છું, તેમ છતાંય એને પર્યાયમાં હજી રાગ થાય છે, શુભ રાગ વર્તે છે. જ્ઞાનીને એટલે કે મુનિને પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે છે, ત્યારે એ સાતમે ગુણસ્થાનેથી જ્યારે છઠ્ઠે આવે છે ત્યારે એને એવો શુભ રાગ આવે છે. તો એથી કંઈ એની શ્રદ્ધા ખોટી છે એમ નથી, શ્રદ્ધામાં કંઈ એને રાગ નથી વર્તતો. શ્રદ્ધામાં એને એમ નથી આવ્યું કે શુભ ભાવ છે તે બરાબર છે આત્માનો છે, એમ નથી આવ્યું. શ્રદ્ધા તો યથાર્થ જ વર્તે છે, છતાંય મુનિને શુભ ભાવ આવે છે ને. એ જ પ્રમાણે પાંચમે ગુણ સ્થાનકે છે, એને પણ શ્રદ્ધામાં કંઈ એમ નથી આવ્યું કે આ બીજું બધું જે શુભ કરે છે વ્રતપાદી એ બધું ધર્મ છે, એમ નથી આવ્યું. એની શ્રદ્ધા તો યથાર્થ છે, એ શ્રદ્ધામાં એ પૂજા ભક્તિ વ્રત તપ જે છે એને ધર્મ નથી માનતો, પણ શ્રદ્ધામાં તો એમ જ માને છે કે જ્ઞાન દર્શન સ્વરૂપ ભગવાન આત્મા એનું નિર્મળ પરિણમન છે, એ જ મોક્ષ માર્ગ છે અને એ હું પ્રાપ્ત કરવાનું છે, એ મોક્ષ છે. શ્રદ્ધા તો એમ જ વર્તે છે, પણ તે છતાંય એને શુભરાગ વર્તે છે. તો હવે એની વાત કરીને અહીંયા કરવી છે આગળ વાત. તો શું કહે છે કે તેને ગુણ ભેદના કારણે ચારિત્ર ગુણનો પર્યાયમાં હજી રાગ થાય છે. એને શું રાગ થાય છે? ચારિત્ર ગુણનો પર્યાયમાં હજી રાગ થાય છે. એટલે કે એને જે પર્યાયમાં જે રાગ છે એ શું છે? એ ચારિત્રનો રાગ છે, એને એ ચારિત્રનો રાગ થાય છે. ચારિત્ર ગુણ લીધો છે આપણે, મોહનીયમાં બે ભાગ કરી ગયા છીએ. મોહનીય કર્મની અંદર એ મોહનીય કર્મના બે ભાગમાં પણ ચારિત્રનો ભાગ બીજો આવે છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે એવું ચારિત્ર મોહનીય જાય ત્યારે ચારિત્ર પ્રગટે છે એ વાત આપણે કરીએ છીએ. એટલે એ ચારિત્ર ખરેખર તો શું છે? અંતરંગ રીતે તો નિશ્ચય ચારિત્ર તો જ્ઞાન દર્શન રૂપે પરિણમવું એ છે, પણ બાહ્ય ચારિત્રની વાત આપણે લઈએ તો 28 મૂળ ગુણ સહિત આપણે જે મુનિના ચારિત્ર કહીએ છીએ એવું ચારિત્ર હોય તો એ ચારિત્રની જે સભાનતા જે છે એ રાગ છે. ચારિત્રની સભાનતા છે તે શુભ રાગ છે, અને પર્યાયમાં એવો શુભ રાગ જ્ઞાની વર્તે છે, એવો શુભ રાગ જ્ઞાનીને વર્તે છે. એટલે આવા ગુણ ભેદથી આત્માને જાણવો તે અનઉપચરિત ઉપચાર વિનાનો સદ્ભૂત વ્યવહાર નય છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો હોવા છતાં તેને ગુણ ભેદના કારણે ગુણમાં ભેદ પાડે છે, એટલે ચારિત્ર ગુણનો પર્યાય ચારિત્ર ગુણના પર્યાયમાં હજી રાગ થાય છે. ચારિત્ર ગુણ છે એની આ બધી પર્યાય છે, પોતે જે સ્વરૂપ એનું બાહ્યમાં વર્તે છે અને બાહ્યમાં જે કંઈ ચારિત્ર પાળે છે એ બધી ખરેખર જોવા જઈએ તો એના તરફ સભાનતા છે, એના તરફ જે જાય છે એનો જે શુભ રાગ વર્તે છે એને અહીંયા ચારિત્ર ગુણની પર્યાય કહેવામાં આવી છે. અને એમાં એને રાગ વર્તે છે તો એ રાગ જે છે એ કેવો છે? એ રાગ છે અહીંયા તો એને સદ્ભૂત કહ્યો છે. 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર જે છે એ છે, અને 12માં તો એના સહિત છે એમ જયારે કહેવામાં આવે છે તો એ વાત સત્ય છે. એટલે સદ્ભૂત વ્યવહાર ન છે, એમાં કોઈ ઉપચાર કરવામાં આવ્યો નથી. એ ઉપચાર વિનાનો એટલે અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર ન છે. તો આજે આપણે ઉપચરિત અને અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીંની વાત અહીંયા લીધી છે, અને હજી બીજા બે ભાગ છે એના, ઉપચરિત અસદભૂત વ્યવહાર ન અને અનઉપચરિત અસદભૂત વ્યવહાર ન. એટલે અસદભૂત વ્યવહાર નહીંની વાત આપણે આવતી વખતે કરીશું. આ 79 પ્રશ્નની અંદર બે ભાગ કર્યા છે આપણે, સદભૂત વ્યવહાર નહીંના, અસદભૂત વ્યવહાર નહીંના ભાગ આપણે આવતી વખતે કરીશું. તો એ બે ભાગની સાથે બીજી જે આધ્યાત્મિક અપેક્ષા જે કંઈ વાત આપણે કરી છે એનો ફરી ફરીને અભ્યાસ કરવો, અને નય માત્ર સમજવા નથી છતાં પણ બધાને ઉપયોગી થાય એટલા માટે થઈ, અને આ જે આપણે અભ્યાસ કર્યો છે એનું સામાન્ય એક ક્લાસિફિકેશન જેવું તૈયાર કર્યું છે. કેમ કે ઘણાની એ બાબતમાં વિનંતી હતી કે આ હોય તો સારું, એટલે એ હવે તત્વધારા.com ઉપર આજે મુકાઈ જશે. એટલે બહુ સહેલાઈથી આપણને યાદ રહે કે આ બરાબર છે, આ રીતે છે ને, એના ઉપરથી બધું યાદ આવી જાય. એટલે નહીંની અપેક્ષાએ તો આજે એ મુકાઈ જશે. તો ફરી ફરીને જ્યારે અભ્યાસ કરો તો ત્યારે એ રેફરન્સ તરીકે ઉપયોગી થશે. તો જય જીનેન્દ્ર.